ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
નમસ્કાર.
આજે આપણે સંસ્કૃત નાટકની દુનિયામાં એમ કે ડૂબકી મારીશું અને આપણી ચર્ચાનો આધાર રહેશે વિજય પંડ્યાનો લેખ સંસ્કૃત નાટકની વિભાવના અને શાકુંતલ.
હા, પંડ્યાજીનું વિશ્લેષણ સંસ્કૃત નાટકને સમજવા માટે ખૂબ મહત્વનું છે.
બરાબર, આપણી પાસે એમના વિશ્લેષણનો સાર છે. અને આપણો હેતુ શું છે? તો કે સંસ્કૃત નાટકના જે મૂળ સિદ્ધાંતો છે એનો ઐતિહાસિક સંદર્ભ શું છે,
અને ખાસ તો પેલી કાર્યની વિભાવના જેને પંડ્યાજી કેન્દ્રમાં રાખે છે.
હા, એક્શન, એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો તૈયાર છો? ચાલો સંસ્કૃત નાટકની આ સમૃદ્ધ પરંપરાને ખોલીએ.
ચોક્કસ.
તો સૌથી પહેલી વાત જે પંડ્યાજી કરે છે એ છે સંસ્કૃત નાટકનો સમયગાળો. કેટલો લાંબો? લગભગ 2000 વર્ષ.
હા, 2 સહસ્ત્રાબ્દી. આ ખરેખર અકલ્પનીય છે. અને પંડ્યાજી એ પણ નોંધે છે કે વિશ્વના ઇતિહાસમાં આ સમયગાળો કેટલો અનોખો છે.
અનોખો કઈ રીતે?
જો, પશ્ચિમમાં ગ્રીક નાટક તો ઈસુના જન્મની આસપાસ લગભગ પૂરું થઈ ગયું. અને બીજી તરફ ચીનમાં નાટકનો ઉદય થયો છેક 1300 ઈસવી પછી. પશ્ચિમી યુરોપ કે જાપાનમાં પણ એ પછી જ શરૂઆત થઈ.
અચ્છા, એટલે વચ્ચે મોટો ગાળો રહ્યો.
બિલકુલ. એનો અર્થ એ થયો કે ઈસુ પૂર્વેથી લઈને લગભગ 1300 ઈસવી સુધી, એટલે કે સેંકડો વર્ષો સુધી, વિશ્વ રંગમંચ પર સંસ્કૃત નાટક લગભગ એકલું જ હતું.
વાહ, આ તો બહુ મોટી વાત કહેવાય.
અને આટલા લાંબા સમયમાં પાછા કેટલા બધા નાટ્યકારો, ભાસ, શુદ્રક, કાલિદાસ,
વિશાખદત્ત, ભવભૂતિ,
અને દરેકની શૈલી પછી અલગ.
હા, એ જ હું કહેતો હતો. ભાસના નાટકો જુઓ, કાલિદાસની શૈલી જુઓ, શુદ્રકનું મૃચ્છકટિક તો સાવ જુદું જ.
હા, કોઈ સમાજનું ચિત્ર આપે, કોઈ રાજનીતિની વાત કરે, કોઈ જીવનના ઊંડા દર્શનની.
આટલી બધી વિવિધતા, તો પછી સવાલ એ થાય કે આ બધાને જોડતું કોઈ એક એમ કે કોમન તત્વ છે ખરું? કોઈ એક કેન્દ્રીય વિભાવના?
હા, પંડ્યાજીના મતે છે, અને એ છે ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણવેલી કાર્યની વિભાવના, એટલે કે એક્શન.
કાર્ય, એક્શન.
પંડ્યાજી માને છે કે મોટાભાગના જે ક્લાસિકલ નાટ્યકારો થયા એમને ભલે પોતાની શૈલી વિકસાવી, પણ નાટકનું માળખું બનાવતી વખતે આ કાર્યની વિભાવનાને ધ્યાનમાં રાખી છે.
એટલે એક અદ્રશ્ય સૂત્ર જેવું થયું.
બરાબર, એક કોમન ફ્રેમવર્ક.
પણ આ કાર્ય શબ્દ પર આટલો ભાર કેમ? એમાં એવું શું ખાસ છે?
કારણ કે પંડ્યાજી સમજાવે છે કે આ કાર્ય કોઈ ખાલી થિયરી નથી, એ તો આપણા જીવનના અનુભવનું જ પ્રતિબિંબ છે.
જીવનના અનુભવનું?
હા, આપણે જીવનમાં કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવા નીકળીએ તો કેવી પ્રક્રિયામાંથી પસાર થઈએ. પહેલા ઈચ્છા થાય, પછી પ્રયત્ન કરીએ, પછી લાગે કે હા, હવે થઈ શકશે.
હા, પછી થોડી અનિશ્ચિતતા રહે અને છેલ્લે પરિણામ મળે.
બસ, આ જ આખી પ્રક્રિયાને નાટ્યશાસ્ત્ર કાર્યના માળખામાં મૂકે છે. અને કારણ કે આ અનુભવ સાર્વત્રિક છે, યુનિવર્સલ છે, એટલે એના પર આધારિત નાટકો પણ દેશકાળથી પર બની જાય છે.
એટલે સાર્વકાલીન અને સાર્વદેશીય બને છે.
ચોક્કસ. એટલે જ ભરત મુનિ નાટ્યશાસ્ત્રમાં કહે છે, યોયમ સ્વભાવો લોકસ્ય સુખ દુઃખ સમન્વિત સો અંગદભ્યભદેયો પેટો નાટ્યમિત્યભિધીયતે.
એનો અર્થ શું થાય?
સીધો સાદો અર્થ છે કે લોકોનો જે આ સુખ દુઃખથી ભરેલો સ્વભાવ છે એને જ્યારે અભિનય દ્વારા રજૂ કરાય ત્યારે તે નાટ્ય બને છે. એટલે આ લોક સ્વભાવ અને એની અભિવ્યક્તિ જ કાર્યનું મૂળ છે.
સમજાયું. એટલે નાટક જીવનનો અરીસો છે અને કાર્ય એ અરીસાને પકડવાની રીત છે. પણ આ કાર્ય વાર્તાને આગળ કઈ રીતે વધારે? પંડ્યાજી 5 કાર્યાવસ્થાઓની વાત કરે છે. 5 સ્ટેજીસ ઓફ એક્શન.
હા, 5 અવસ્થાઓ. શબ્દો કદાચ થોડા ટેકનિકલ લાગે.
હા, એ જ.
પણ પંડ્યાજી એને બહુ સરળ રોજિંદા ઉદાહરણથી સમજાવે છે, એનાથી તરત ખ્યાલ આવી જશે.
કયું ઉદાહરણ?
ધારો કે આપણે સિનેમામાં બોર્ડર ફિલ્મ જોવા જવું છે.
અરે વાહ, બોર્ડર મારો ફેવરિટ. ચાલો એનાથી સમજીએ.
ઓકે, તો પહેલો તબક્કો છે આરંભ, એટલે કે ફિલ્મ જોવાની ઈચ્છા થવી, ક્યાં ચાલે છે, શોનો ટાઈમ શું છે, એ બધી માહિતી મેળવવી.
બરાબર, મનમાં વિચાર આવ્યો, માહિતી ભેગી કરી, આ થયો આરંભ.
બીજો તબક્કો છે યત્ન. હવે ટિકિટ લેવી પડશે, કદાચ લાઇનમાં ઊભા રહેવું પડે કે ઓનલાઈન બુકિંગ માટે થોડી મહેનત કરવી પડે. આ થયો પ્રયાસ, એક્શન.
હા, હવે કંઈક કરવું પડશે, એ યત્ન. બરોબર.
ત્રીજો તબક્કો, પ્રાપ્તિ સંભવ. ટિકિટ મળી ગઈ, હવે ફિલ્મ જોવાની શક્યતા, સંભાવના ઊભી થઈ. હજી જોઈ નથી પણ લાગ્યું કે હા, હવે જોઈ શકાશે.
ઓકે, શક્યતા દેખાઈ, પ્રાપ્તિ સંભવ.
ચોથો તબક્કો છે નિયતાપ્તિ. બધી તૈયારી થઈ ગઈ, થિયેટર પહોંચી ગયા, સીટ મળી ગઈ, હવે ફિલ્મ શરૂ થવાના જ છે. પ્રાપ્તિ લગભગ નિશ્ચિત છે, પણ
હજી શરૂ નથી થઈ એટલે 1% ડાઉટ તો ખરો.
બરાબર, એટલે આશા પૂરી છે પણ પ્રાપ્તિ હજી હાથમાં નથી આવી, એટલે એ નિયતાપ્તિ, નિયંત્રિત પ્રાપ્તિ.
હા, જાણે બધું ગોઠવાઈ ગયું પણ ફાઇનલ સીટી વાગે ત્યાં સુધી રાહ જોવાની, એ નિયતાપ્તિ.
અને પાંચમો છેલ્લો તબક્કો, ફલાગમ. ફિલ્મ શરૂ થઈ ગઈ, આપણે જોઈ રહ્યા છીએ, જે હેતુ હતો એનું ફળ મળ્યું.
આરંભ, યત્ન, પ્રાપ્તિ સંભવ, નિયતાપ્તિ, ફલાગમ. અદ્ભુત. આ તો ખરેખર જેમ તમે કહ્યું એમ જીવનમાં કંઈ પણ મેળવવાની પ્રોસેસ જેવું જ છે.
બિલકુલ.
અને નાટ્યશાસ્ત્રે હજારો વર્ષ પહેલાં આને આટલું વ્યવસ્થિત રીતે ઓળખ્યું હતું. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે.
ચોક્કસ. પંડ્યાજી એ જ કહે છે કે આ કોઈ હવાઈ કિલ્લા નથી પણ જીવનનું જ નિરીક્ષણ છે. આ પાંચ કાર્યાવસ્થાઓ શું બતાવે? તો કે કથા સમય અને સ્થળમાં કઈ રીતે આગળ વધે છે, ક્યારે શું થયું. પણ આ ગતિને, આ પ્રોગ્રેશનને નક્કરતા કોણ આપે? કથા બને છે શેનાથી? એના માટે પંડ્યાજી પાંચ અર્થ પ્રકૃતિઓની વાત કરે છે, એટલે કે પ્લોટના મૂળભૂત તત્વો, એલિમેન્ટ્સ ઓફ ધ પ્લોટ.
એટલે ક્યારેની સાથે કેવી રીતે અને શું પણ જોઈએ, કયા એલિમેન્ટ્સ વાર્તા બનાવે છે.
હા, અર્થ પ્રકૃતિ એટલે વાર્તાના એવા ઘટકો જે પેલી કાર્યાવસ્થાની ગતિને નક્કર રૂપ આપે. જેમ રસોઈમાં મસાલા હોય ને, એમાં કથાના મસાલા છે.
અચ્છા, કયા કયા છે?
એ પણ પાંચ છે, પણ ચાલો આપણે મુખ્ય ત્રણ પર ધ્યાન આપીએ જે લગભગ દરેક કથામાં હોય જ.
ઓકે.
પહેલું છે બીજ, એટલે કે વાર્તાનો મૂળ વિચાર, એક નાનકડો તણખો જેમાંથી આખી વાત વિકસે, જેમ બીજમાંથી ઝાડ.
બરાબર, ધ કોર આઈડિયા.
બીજું છે બિંદુ, કોઈ એવી ઘટના કે સંવાદ કે પાત્ર જે વાર્તાને આગળ ધપાવવામાં નિર્ણાયક બને. જેમ પાણીમાં તેલનું ટીપું પડે ને ફેલાય, એમ આ બિંદુ કથાને ફેલાવવામાં મદદ કરે.
ટર્નિંગ પોઈન્ટ જેવું કંઈક.
હા, કહી શકાય. અને ત્રીજું છે કાર્ય, એટલે કે અંતિમ ઉદ્દેશ્ય, છેવટનું પરિણામ જે મેળવવા માટે આ બધું થઈ રહ્યું છે.
ઓકે, બીજ, બિંદુ અને કાર્ય,
આ મુખ્ય ત્રણ. આ સિવાય બીજી બે અર્થ પ્રકૃતિઓ છે, પતાકા અને પ્રક્રી.
એ શું છે?
પતાકા એટલે મુખ્ય વાર્તાની સાથે ચાલતી એક ગૌણ વાર્તા, સબપ્લોટ જેવું. એ મુખ્ય કથાને મદદ કરે પણ એના વગર પણ મુખ્ય કથા ચાલી શકે.
અચ્છા, સબપ્લોટ.
અને પ્રક્રી એટલે કોઈ નાનો પ્રસંગ કે ઘટના જે જરૂર મુજબ આવે અને મુખ્ય કથાને થોડો આધાર આપે. પંડ્યાજી કહે છે કે આ પતાકા અને પ્રક્રી મોટા નાટકોમાં હોય પણ જરૂરી નથી કે દરેક નાટકમાં હોય, ખાસ કરીને ટૂંકા નાટકોમાં.
સમજાયું. એટલે બીજ, બિંદુ, કાર્ય મુખ્ય, પતાકા, પ્રક્રી વૈકલ્પિક અથવા મોટા નાટકો માટે. સરસ. તો હવે આપણી પાસે કથાની ગતિ, કાર્યાવસ્થા છે, અને કથાના ઘટકો, અર્થ પ્રકૃતિ પણ છે. આ બંને ભેગા થાય ત્યારે શું બને?
આ બંનેના યોગ્ય સંયોજનથી, એમના જોડાવાથી નાટકના માળખાના મુખ્ય વિભાગો બને છે. એને નાટ્યશાસ્ત્ર સંધિ કહે છે. સંધિ એટલે જોડાણ, જંકચર.
સંધિ.
હા, નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે, ઇતિવૃત્તમ તુ નાટ્યસ્ય શરીરમ પરિકીર્તિતમ પંચભી સંધિભિસ્તસ્ય વિભાગ સંપ્રકલ્પિતઃ.
19.
એટલે કે કથા વસ્તુ, વાર્તા, એ નાટકનું શરીર છે અને પાંચ સંધિઓ દ્વારા એના ભાગ પાડવામાં આવ્યા છે.
શરીરના ભાગ જેવું, જેમ કે શરૂઆત, મધ્ય અને અંત.
હા, એના જેવું જ. આ પાંચ સંધિઓ જાણે કથાના પાંચ મુખ્ય સ્ટેશન છે, જ્યાં કાર્યાવસ્થા અને અર્થ પ્રકૃતિ ભેગા મળે છે.
કયા કયા?
પહેલી મુખ સંધિ, એટલે કે ઓપનિંગ, જ્યાં આરંભ, પહેલી અવસ્થા અને બીજ, પહેલી પ્રકૃતિ મળે. અહીંથી વાર્તા ખુલે.
ઓકે, મુખ.
બીજી પ્રતિમુખ સંધિ, પ્રોગ્રેશન, જ્યાં યત્ન બીજી અવસ્થા અને બિંદુ બીજી પ્રકૃતિ મળે, વાર્તા આગળ વધે, પ્રયત્નો શરૂ થાય.
પ્રતિમુખ.
ત્રીજી ગર્ભસંધિ, ડેવલપમેન્ટ, જ્યાં પ્રાપ્તિ સંભવ ત્રીજી અવસ્થા અને કદાચ પતાકા સપ્લોટ મળે. અહીં વાર્તાનો મુખ્ય વિકાસ થાય, ગૂંચવણો વધે.
ગર્ભ.
ચોથી અવમર્ષ સંધિ, પોઝ અથવા ઓબ્સ્ટિકલ, જ્યાં નિયત આપતી ચોથી અવસ્થા અને કદાચ પ્રકરી નાનો પ્રસંગ મળે. અહીં મોટો અવરોધ આવે, કટોકટી સર્જાય.
અવમર્ષ આ અગત્યનું લાગે છે.
હા. અને પાંચમી નિર્વહણ સંધિ, કન્ક્લુઝન, જ્યાં ફલાગમ છેલ્લી અવસ્થા અને કાર્ય છેલ્લી પ્રકૃતિ મળે. અહીં બધું સમાપ્ત થાય, ફળ મળે, ઉકેલ આવે.
મુખ, પ્રતિમુખ, ગર્ભ, અવમર્ષ, નિર્વહણ, પાંચ સંધિઓ. પણ મારો પ્રશ્ન એ જ છે કે શું દરેક નાટકમાં આ પાંચેય હોય જ? અમુક નાટકો જેમ કે એકાંકી બહુ ટૂંકા હોય છે.
તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો. પંડ્યાજી પણ એ જ સ્પષ્ટતા કરે છે. દરેક નાટકમાં, ખાસ કરીને મોટા નાટકોમાં, પાંચેય સંધિઓ હોઈ શકે, પણ એકાંકી જેવા ટૂંકા સ્વરૂપોમાં કદાચ વચ્ચેની સંધિઓ, પ્રતિમુખ, ગર્ભ, અવમર્ષ ન પણ હોય.
તો પછી શું હોય?
પણ મુખ શરૂઆત અને નિર્વહણ અંત તો હોય જ, કારણ કે કોઈ પણ વાર્તા શરૂ તો થાય અને પૂરી પણ થાય, બરાબર ને?
હા, એ તો ખરું. બહુ સરસ રીતે આખું માળખું સમજાવ્યું. હવે આ થિયરીને પ્રેક્ટિકલી જોઈએ. પંડ્યાજી શાકુંતલનું ઉદાહરણ આપે છે, એમાં આ સંધિઓ કેવી રીતે દેખાય છે?
હા, શાકુંતલ ખરેખર આદર્શ ઉદાહરણ છે. કાલિદાસે જાણે આ માળખાને ધ્યાનમાં રાખીને જ રચના કરી હોય એવું લાગે. ચાલો ટૂંકમાં જોઈએ એમાં પાંચ સંધિઓ.
ચાલો.
પહેલી મુખ સંધિ, પહેલા અંકમાં વૈખાનસ ઋષિ દુષ્યંતને આશીર્વાદ આપે છે, ચક્રવર્તી પુત્રને પામો. આ ખાલી સંવાદ નથી, આ કથાનું બીજ છે.
અચ્છા.
પુત્ર પ્રાપ્તિનું બીજ. હા, પંડ્યાજી કહે છે કે આ માત્ર પ્રેમ કથા નથી, પણ અપ્રાપ્ત પિતૃત્વનો મુદ્દો પણ અહીં કેન્દ્રમાં છે. આ થયો કથાનો આરંભ અને બીજ, એટલે મુખ સંધિ.
ઓકે. પછી
બીજી પ્રતિમુખ સંધિ, બીજા અંકમાં રાજા શકુંતલા માટે આશ્રમમાં રોકાવાનો યત્ન કરે છે, પણ ત્યાં જ રાજમાતાનો બોલાવાનો સંદેશ આવે છે. આ એક અવરોધ, એક બિંદુ છે જે સંઘર્ષ ઊભો કરે છે.
હા, કન્ફ્લિક્ટ.
ત્રીજી ગર્ભસંધિ, અંક 3 અને 4માં. ત્રીજામાં પ્રેમનો સ્વીકાર, ગાંધર્વ વિવાહ, ગર્ભધારણ. આ શું થયું? પ્રાપ્તિ સંભવ.
હા, સંભાવના દેખાઈ.
પણ ચોથા અંકમાં આવે છે દુર્વાસાનો શાપ. આ એક પતાકા છે, એક ગૌણ કથાનાક જે મુખ્ય કથામાં મોટો વળાંક લાવે છે. અહીં કથા ગૂંચવાય છે.
બરાબર, ગર્ભસંધિ. પછી
અવમર્ષ, ચોથી અવમર્ષ સંધિ, અંક 5 અને 6. પાંચમા અંકમાં શાપને લીધે રાજા શકુંતલાને ઓળખતો નથી, અસ્વીકાર કરે છે. શકુંતલા અદૃશ્ય થાય છે. પેલી નિયત આપતીની આશા હતી તે હવે શંકાસ્પદ બની ગઈ.
હા, અહીં તો મોટો બ્રેકડાઉન આવે છે.
બરાબર. છઠ્ઠા અંકમાં વીટી મળે, રાજાને યાદ આવે, પણ હવે વિરહ અને પસ્તાવો છે. પરિણામ શું આવશે એની અનિશ્ચિતતા છે. આ મોટો અવરોધ છે.
એટલે આ અવમર્ષ સંધિ અને છેલ્લે નિર્વહણ.
પાંચમી નિર્વહણ સંધિ, 7મા અંકમાં. હેમકૂટ પર્વત પર રાજા બાળક સર્વદમનને મળે છે. એના હાથનું રક્ષણ કરતું માદળિયું, જે બીજા કોઈ સ્પર્શે તો સાપ બનીને ડંખે, તે રાજાના સ્પર્શથી એમને એમ રહે છે.
હા, પેલી અદ્ભુત ઘટના.
બસ, એ અદ્ભુત ઘટનાથી જ પુત્રની ઓળખ થાય છે. જે નાટકનું મુખ્ય કાર્ય હતું, પુત્ર પ્રાપ્તિ અને મિલન, તે સિદ્ધ થાય છે, ફલાગમ થાય છે, ફળ મળે છે.
વાહ, ખરેખર શાકુંતલના ઉદાહરણથી આ પાંચ સંધિઓ એકદમ સ્પષ્ટ થઈ ગઈ. અને તમે કહ્યું કે છેલ્લે ફલાગમ થાય છે, ફળ પ્રાપ્તિ થાય છે, દુઃખદ અંત નથી આવતો.
હા,
આ વાત મને પેલા પ્રશ્ન પર લાવે છે જેની ચર્ચા પંડ્યાજી પણ કરે છે. સંસ્કૃત નાટકોમાં ગ્રીક ટ્રેજેડી જેવો કરુણાંત કેમ નથી હોતો? પેલા એબી કીથ જેવા વિવેચકોએ તો કાલિદાસ પર આરોપ પણ મૂકેલો.
હા, કે જીવનના ગહન દુઃખો પ્રત્યે ઉદાસીન છે. આ બહુ ચર્ચાયેલો મુદ્દો છે.
તો પંડ્યાજી શું કહે છે એના વિશે?
પંડ્યાજી આનો જવાબ ભારતીય દર્શન અને જીવનદ્રષ્ટિમાં શોધે છે. તેઓ કહે છે કે શાકુંતલમાં પણ અંતે મિલન ક્યાં થાય છે? પૃથ્વી પર નહીં, સ્વર્ગલોકમાં.
હા, હેમકૂટ પર્વત પર.
કોઈ આને પલાયણવાદ કહી શકે, પણ પંડ્યાજી કહે છે કે આ પલાયન નથી, આ તો ભારતીય દૃષ્ટિકોણનું પ્રતિબિંબ છે, જ્યાં મૃત્યુ કે વિયોગ અંત નથી, એ તો જીવનની અનંત યાત્રાનો એક પડાવ માત્ર છે.
એટલે કથા ત્યાં અટકતી નથી પણ એક ઉચ્ચ સ્તરે પૂર્ણ થાય છે.
બરાબર, ફોકસ અંત પર નથી પણ પૂર્ણતા પર છે. પંડ્યાજી કીથના કર્મના સિદ્ધાંતવાળા ખુલાસા કે બીજા પશ્ચિમી તર્કોને પૂરા સ્વીકારતા નથી.
તો કોના મત સાથે સંમત થાય છે?
તેઓ સુરેન્દ્રનાથ દાસગુપ્તાના મતને વધુ યોગ્ય ગણે છે. દાસગુપ્તા કહે છે કે ભારતીય પરંપરા નાટકને એક અખિલ વર્તુળ તરીકે જુએ છે, સંપૂર્ણ ગોળ. ટ્રેજેડીમાં જાણે એ વર્તુળ તૂટી જાય, અધૂરું રહી જાય, જ્યારે સંસ્કૃત નાટકનો હેતુ એ પૂર્ણતા કે સાક્ષાત્કાર તરફ જવાનો છે, એટલે અંત સુખદ કે મિલનનો જ હોય.
આ પૂર્ણતાનો વિચાર બહુ મહત્વનો છે અને પંડ્યાજી સમાપ્ત શબ્દ પર પણ ભાર મૂકે છે, ખરું ને?
હા, બહુ રસપ્રદ વાત છે એ. સંસ્કૃતમાં કૃતિ પૂરી થાય એને સમાપ્ત થઈ કહેવાય, અને સમાપ્ત શબ્દ બને છે સમ પ્લસ આપ, જેનો અર્થ થાય સારી રીતે પ્રાપ્ત કરવો.
અચ્છા, અંત નથી આવતો પણ કંઈક સારું પ્રાપ્ત થાય છે.
બરાબર, એટલે નાટક દુઃખદ અંત નથી પામતું, એ સમાપ્ત થાય છે શુભ પ્રાપ્તિ સાથે, પૂર્ણ થાય છે. આ પણ પેલી ફલાગમની વિભાવના સાથે જોડાય છે.
અને પેલો ચાક્ષુષ યજ્ઞવાળો મુદ્દો,
હા, કાલિદાસે માલવિકાગ્નિ મિત્રમાં નાટકને ચાક્ષુષ યજ્ઞ કયો છે, આંખોથી થતો યજ્ઞ. અને પંડ્યાજી તર્ક આપે છે કે યજ્ઞનું ફળ ક્યારે અશુભ ન હોય, એટલે નાટક દુઃખાંત ન હોઈ શકે.
બહુ ઊંડી વાત છે. અત્યાર સુધી આપણે નાટકના શરીરની વાત કરી, કથાવસ્તુ, માળખું, સંધિ, જે બધું કાર્ય પર આધારિત છે. પણ સામાન્ય રીતે તો એમ કહેવાય છે કે નાટકનો આત્મા રસ છે, શૃંગાર, વીર, કરુણ.
હા, એ પ્રચલિત મત છે.
તો પંડ્યાજીના આખા વિશ્લેષણમાં રસનું સ્થાન ક્યાં? શું તેઓ કાર્યોને જ આત્મા ગણે છે?
પંડ્યાજી અહીં બહુ સ્પષ્ટ ભેદ પાડે છે. તેઓ થોડી રમૂજમાં એમ પણ કહે છે કે ઉપનિષદમાં આત્માનો એક અર્થ શરીર પણ થાય છે, એટલે એ રીતે તો કાર્ય જે શરીર છે એ જ આત્મા.
હસે છે.
પણ ગંભીરતાથી કહીએ તો તેઓ માને છે કે રસ ચોક્કસપણે નાટકનો આત્મા છે. પણ કયા નાટકનો? જે રંગમંચ પર ભજવાય છે, જે પ્રેક્ષક અનુભવે છે, એ પ્રયોગલક્ષી નાટકનો આત્મા રસ છે.
ઓહ, એટલે લખાયેલા નાટકનું બંધારણ કાર્ય છે પણ ભજવાતા નાટકનો અનુભવ રસ છે.
બરાબર, નાટકની મૂળભૂત સંરચના, એનો બ્લુપ્રિન્ટ એ કાર્ય છે. પંડ્યાજી ભરત મુનિના પ્રખ્યાત સૂત્ર ન હિ રસાદૃતે કશ્ચદર્થા પ્રવર્તતેનો ઉલ્લેખ કરે છે.
હા, રસ વગર કોઈ અર્થ પ્રવર્તતો નથી.
અહીં અર્થ એટલે રંગમંચ પર રજૂ થતા નાટકનો પ્રભાવ, એનો અનુભવ. જ્યારે પેલું કાર્ય આધારિત માળખું છે એમાં જ્યારે રસ ભળે છે ત્યારે એ ખાલી શબ્દોની કૃતિ મટીને એક જીવંત કળા બને છે.
અને આનાથી સંસ્કૃત નાટક કેવું બને છે?
આનાથી સંસ્કૃત નાટકની રજૂઆત અત્યંત શૈલીકૃત, સ્ટાઇલાઇઝ્ડ બને છે. એમાં ખાલી સંવાદો નથી હોતા, સંગીત, નૃત્ય, મુદ્રાઓ, વેશભૂષા, આ બધું જ મહત્વનું બની જાય છે.
એટલે એક સંપૂર્ણ અનુભવ.
હા, પંડ્યાજી માને છે કે કાર્ય અને રસના આ સમન્વયને કારણે જ સંસ્કૃત નાટક સમગ્ર થિયેટર, ટોટલ થિયેટરની દિશામાં ગયું, જ્યાં કળાના બધા અંગો એક સાથે કામ કરે છે.
બહુ સરસ. તો જો હું આખી ચર્ચાનો સાર કાઢવાનો પ્રયત્ન કરું તો પંડ્યાજીના મતે સંસ્કૃત નાટક ભલે વિવિધતાસભર રહ્યું હોય પણ એ કાર્ય નામના એક મજબૂત જીવનલક્ષી માળખાથી બંધાયેલું છે.
બરાબર.
આ માળખું કાર્યાવસ્થા, અર્થ પ્રકૃતિ અને સંધિથી બને છે અને એનો અંત કરુણાંતમાં નહીં પણ પૂર્ણતા કે સમાપ્તિમાં આવે છે, જે ભારતીય દર્શનને અનુરૂપ છે.
હા,
અને જ્યારે આ કાર્યરૂપી શરીરમાં રસરૂપી આત્મા ભળે છે ત્યારે રંગમંચ પર એક અત્યંત સમૃદ્ધ, શૈલીકૃત અને કદાચ સમગ્ર થિયેટરનો અનુભવ શક્ય બને છે.
તમે બિલકુલ સચોટ રીતે પકડ્યું છે. આ જ પંડ્યાજીના વિશ્લેષણનો હાર્દ છે.
તો આજના આ વિશ્લેષણ પરથી આપણે શું શીખી શકીએ?
મને લાગે છે કે પંડ્યાજીનું આ વિશ્લેષણ આપણને એક વિચાર કરવા પ્રેરે છે. જો સંસ્કૃત નાટકનું આ કાર્ય આધારિત માળખું, રસની અનુભૂતિ અને સમગ્ર થિયેટરની સંભાવના ખરેખર નાટ્યકળાનું એક ઉચ્ચ સ્વરૂપ હોય, તો શું આજના થિયેટર માટે એમાં માત્ર ઇતિહાસ સિવાય પણ કંઈક છે? શું આજના સર્જકો આ પ્રાચીન સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈ શકે? પેલી પૂર્ણતા તરફની યાત્રા જે પંડ્યાજી કહે છે તેનો આજના જટિલ સમયમાં કોઈ અર્થ નીકળી શકે? શું આપણે વાર્તાઓ દ્વારા હજી પણ એ અખિલાઈને સ્પર્શી શકીએ?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આપણા શ્રોતાઓ પણ આના પર મનન કરી શકે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.